நமோரியாணம் நமோ சித்தாணம் நமோ அரியாணம் நமோ வஜ்ராயாணம் நமோசவசாஹூரம் ஸ்ரீ வினயசாசன குரு நமோ நானாவித சுககார ஆசமஹித உபதேசதே கரி மங்கிலாசார சோஹிதின சாசனமே ஆத்மானுசாசன ஸ்ருத ஜாகி துக ஹாரி சுககாரி காசி சாசனம் ஜாகோ குண பத்ர கர்த்தா குண பத்ர ஜாகோ ஜானி भद्र गुणधारी भव्य करत उपासना ऐसे सारे शास्त्र को प्रकाशे अर्थ जीवन को बने उपकार नाशे मिथ्या भ्रम वासना ताते देश भाषा करी अर्थ को प्रकाश करो ध्याते मंद बुद्धि हुके होत अर्थ भाषना ध्याते मंद बुद्धि हुके होत अर्थ भाषना जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उधार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार हे आत्मन तू दुख से डरता अब सुख की वांछा करता इसीलिए मैं दुख हारी अब सुख कारी रचना करता मधुर विपाकी उपदेशामृत यदि कटु ही भासित हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भयभीत न हो। गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ में अपने लास्ट टाइम 40 નંબર ની ગાથા ઉપર આપણે આવ્યા હતા। 40 નંબર ની ગાથા આપણે શરૂ કરી હતી, આપણે એનું વાંચન કરીને પછી આગળ 41 નંબર ની જે ગાથા છે એ ગાથા ઉપર આપણે આવ્યા। જો અહિયાં શું ચર્ચા આવી રહી છે, 39 નંબર ની ગાથામાં પણ એ વાત કરી કે અત્યંત જે વિષય આસક્ત અને તૃષ્ણાસુર જે જીવ હોય છે એ જીવને જગતની સમસ્ત સામગ્રી અગર પ્રાપ્ત થઈ જાય તો પણ એની તૃષ્ણા મટતી નથી। ખ્યાલ આવે છે? જેવી રીતના અહીંયા ઉદાહરણ આપ્યું કે જે રાહુ છે એ રાહુ સૂર્ય ચંદ્રમા નું ભક્ષણ કરી નથી શકતો, એટલે માટે એ સૂર્ય ચંદ્રમા એ રાહુ થી બચી ગયા છે। અધરવાઇઝ તો એ રાહુ એનું ભક્ષણ કરી લે છે, ભક્ષણ કરવાની સામર્થ્ય નથી। એવી રીતના અહીંયા કહે છે કે આ સંસારી જીવો મોહી જીવો ની પાસે સામર્થ્ય નથી, એટલે માટે જે પણ દ્રવ્ય બચી ગયા એનાથી બચી ગયા છે। અધરવાઇઝ તો એ બધા જ પર પદાર્થોનું ભક્ષણ કરી લે। જો એ રીતની આખી ચર્ચા તૃષ્ણાથી વિકરાલતા તૃષ્ણાથી વિકરાલતા એ રીતે 39 નંબરની ગાથા આવી। હવે 40 નંબરની ગાથા આપણે ચાલુ કરી હતી પરિગ્રહ ત્યાગથી પ્રેરણા। 40 નંબરની જે ગાથા છે હિન્દી પુસ્તકમાં 37 નંબરનું પાનું છે, હિન્દી પુસ્તક આપણે લઈએ છે એમાં 37 નંબરનું પાનું છે, જો આપણે જોઈએ આમાં પરિગ્રહ ત્યાગથી પ્રેરણા। હવે આચાર્યદેવ આપણને પરિગ્રહ ત્યાગની પ્રેરણા આપે છે એનું આપણે વિસ્તારથી અહીંયા વર્ણન છે અને એક બહુ સરસ ઉદાહરણના માધ્યમથી ચર્ચા કરી છે એ ઉદાહરણ આપણે આજે વાંચશું। દેવ યોગ સે તેરા ચિત્ત કરુણા રૂપ હુઆ હૈ ઓર મોક્ષ કી અભિલાષા સે તુ હિંસા સે નિવૃત્તિ લેના ચાહતા હૈ ઇસલિયે તુજે બાલ્ય અવસ્થા મેં હી સર્વ પરિગ્રહ કા ત્યાગ કરના ચાહીએ यह बात आगामी छंद में कहते हैं। कौन माते आज बात छे कि ये जीव ने अंदर मा पोताना आत्मा नु कल्याण करवानी भावना जागी है, एनु चित्त करुण थयु छे, करुणा थी દયાથી ભયથી અગર એનું ચિત્ત ભીંજાયું છે અને મોક્ષની અભિલાષા અગર એને ઉત્પન્ન થઈ છે, સંસારથી અગર એ છૂટવા માંગે છે, ત્રસ પર્યાય પૂરી થાય એની પહેલા પોતાનું કાર્ય કરીને મોક્ષની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે. કારણ કે ત્રસ પર્યાય પૂરી થઈ ગઈ એટલે કે ત્રસ પર્યાયનો જે કાળ છે એ કાળ અગર પૂરો થઈ ગયો અને જીવે પોતાનું કાર્ય ન કર્યું, પોતાના આત્માને ન ઓળખ્યો, પોતાનો અનુભવ ન કર્યો, મોક્ષ માર્ગની શરૂઆત ન થઈ, તો શું થશે? ત્રસ પર્યાયનો કાળ પૂર્ણ થઈ જશે અને જીવ પાછો ક્યાં ચાલ્યો જશે? તો કે અનંત કાળ માટે જીવ નિબોધ દશામાં ચાલ્યો. એકવાર નિબોધમાં ગયા પછી ત્યાંથી બહાર આવવાની કોઈ ગેરંટી નથી, એટલે કે કોઈ ઠેકાણું નથી કે કેટલા ટાઈમ પછી એ જીવ બહાર આવશે. ખ્યાલ આવે છે? તો અહીંયા શું કે છે કે મોક્ષ કી અભિલાષા સે તું યદિ હિંસા સે નિવૃત્તિ લેના ચાહતા હૈ, વિષય કષાય સે નિવૃત્તિ લેના ચાહતા હૈ, મોહ સે મુક્ત હોના ચાહતા હૈ, સંસાર સાગર કો પાર કરના ચાહતા હૈ, તો તુજે ક્યા કરના ચાહીએ? તો કે બાલ્ય અવસ્થા મે ભી સર્વ પરિગ્રહ કા ત્યાગ કરકે, મુનિ દીક્ષા ધારણ કરકે, સંયમ અંગીકાર કરકે, આત્મજ્ઞાન ઓર આત્મધ્યાન દ્વારા અપના કલ્યાણ કર લેના ચાહે. કેમ? કારણ કે મોક્ષ જતા પહેલા નિયમ થી જીવે મુનિ દીક્ષા દાન કરવી પડે. પોઈન્ટ સમજાય છે? બોલો. ઉપમા, મોક્ષ જતા પહેલા ના કમ્પલસરી 14 ગુણ સ્થાન માંથી કયા કયા ગુણ સ્થાન જે કમ્પલસરી આવશે આવશે ને આવશે, અને કયા એવા ગણ સ્થાન છે કે જે ન પણ આવે અને જીવ મોક્ષ ચાલ્યો જાય? ખ્યાલ છે? કમ્પલસરી ગુણ સ્થાન કયા કયા છે કે જે કમ્પલસરી આવશે? જો પહેલા માં તો આપણે છે, સમજ્યા છે? અનાધિકાર. બીજું અને ત્રીજું ગુણ સ્થાન કમ્પલસરી નથી. બીજું અને ત્રીજું કમ્પલસરી નથી કે મોક્ષ જતા પહેલા બીજું અને ત્રીજું ગુણ સ્થાન આવે. પહેલા ગુણ સ્થાન માંથી જીવ ચોથા ગુણ સ્થાને જઈ શકે. અચ્છા, બીજું ત્રીજું તો કમ્પલસરી નથી, પણ ચોથું અને વેરી ગુડ, ચોથું અને પાંચમું ગુણ સ્થાન પણ કમ્પલસરી નથી. કે આવો આપણને હમણાં સુધી શું છે કે પહેલાથી જીવ ચોથામાં તો જશે, પહેલાથી જીવ ચોથામાં તો આવશે, પણ એવું કમ્પલસરી નથી. આવી શકે, બીજામાં આવી શકે, ત્રીજામાં આવી શકે, ચોથા અને પાંચમામાં પણ આવી શકે, પણ કમ્પલસરી નથી કે આવો. તમે કહેશો આ તો કઈ સમજાયું નહીં, તો કલ્યાણ યોગનો થોડો અભ્યાસ કરીએ તો આપણને આ બધી વાત સાંભળવા મળે અને સમજવા મળે કે કોઈ દ્રવ્યલિંગી મુનિ થઈ જાય વારમાં, સમજો વાત ન, કોઈ વારમાં દ્રવ્યલિંગી મુનિ દશા ધારણ કરી લે, એટલે લગ્ન દશા અંગીકાર કરી લે, બરાબર છે? અને પહેલા ગુણ સ્થાનમાં હોય, આપણે દ્રવ્યલિંગી મુનિ બન્યા કે નહીં? નિત્યાદસ્તી રહ્યા કે નહીં? દ્રવ્યલિંગી બનીને નવમી ગ્રહ સુધી આપણે ગયા કે નહીં? તો પહેલા ગુણ સ્થાનમાં છે, સમજ્યો વાત ને? બાહ્યમાં દ્રવ્યલિંગી મુનિ દશા છે. બાહ્યમાં કયો વેગ છે? દ્રવ્યલિંગી મુનિ દશા છે. ગુણસ્થાન અંદરમાં કયું છે? પહેલું છે. ગુણસ્થાન કયું છે? પહેલું છે. બાહ્યમાં વેગ કયો છે? દ્રવ્યલિંગનો. બાહ્યમાં વેગ દ્રવ્યલિંગનો છે. 28 મૂળગુણનું અખંડ પાલન કરે છે. સમજાય છે? સમસ્ત બાહ્ય પરિગ્રહો થી રહિત છે. ઘર કુટુંબ પરિગ્રહ, ઘર કુટુંબ પરિવાર આદિ નો ત્યાગ કરીને બેઠો છે. મુનિ દશામાં છે. હવે એવા મુનિરાજ પહેલા ગુણ સ્થાન માંથી અગર ધ્યાન ધરે, સામાયિક માં બેસે અને આત્માનું ઉગ્ર અવલંબન લે, તો પહેલા ગુણ સ્થાન માંથી ડિરેક્ટલી એ સાતમા ગુણ સ્થાનમાં 3% ચોપડીના અભાવ પૂર્વકની વિકરાગતા પ્રગટ કરી, ભાવલિંગ પણ પ્રગટ કરી શકવામાં સમર્થ છે. બોલાયું બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. પહેલી વારમાં તો છઠ્ઠું એ નથી આવતું, ચડતી વખતે છઠ્ઠું નથી આવતું. સમજાય છે? સાતમામાં આવ્યા એમાંથી પછી, હા બોલો.
હા,
તો આ તો વાત છે ને કે પહેલા ગુણસ્થાન માં એવો ઉગ્ર પુરુષાર્થ ઉપાડી ને સામાયિક માં બેઠા કે એ પહેલા ગુણસ્થાન ને પાર કરી અશુભ નું તો અસ્તિત્વ મુનિરાજ ને હોતું જ હતી. જે શુભ ભાવ આવ્યો એટલે કે મુનિ દીક્ષામાં હતા અને અંતરંગ માં જયારે સામાયિક માં બેઠા ત્યારે આત્માના ચિંતન મંથન માં ગીતના જે ઉદ્દેશ કીધું ને અનુભવ થાય ને તમને દર્શન થાય એની પહેલા નો વિકલ્પ લાસ્ટ જે હોય શુભ વિકલ્પ હોય. અશુભ માંથી જીવ શુદ્ધ માં ના જઈ શકે. પોઈન્ટ સમજાય છે? તો પહેલા માંથી ચોથા માં આવે કે પહેલા માંથી પાંચમા માં આવે કે પહેલા માંથી સાતમા માં આવે, વિધિ તો આ જ છે. ખ્યાલ આવે કે આત્માનું જ્ઞાન ઘડે અને શુભ અશુભ ભાવ થી રહિત થઈ એ વિકલ્પ ને તોડી આત્માનું ઉગ્ર અવલંબન લે એવો ઉગ્ર પુરુષાર્થ ઉપાડે તો પહેલા માંથી એ સાતમા માં જાય તો એવા જીવે ખરી સામાયિક પ્રગટ કરી. પોઈન્ટ એ નિશ્ચય સામાયિક અને એ પણ ઉત્કૃષ્ટ નિશ્ચય સામાયિક. તમે વિચાર કરો કેવો આત્મા પુરુષાર્થ ઉપાડી શકે છે એવી સામર્થ આત્મામાં ભરી છે. પછી સમજાય છે કે ચોથું પણ ના આવ્યું ને પાંચમું પણ ના આવ્યું. કારણ કે ડિરેક્ટલી પહેલા તો જો આમાં એક કમ્પલસરી વાત શું છે કે સાતમું જેને આવે પહેલા માંથી ડાયરેક્ટ સાતમું જેને આવે એની માટેની કમ્પલસરી વાત શું છે, કમ્પલસરી કન્ડિશન શું છે કે બારમાં પહેલા એ દ્રવ્ય લિંગી મુનિ હોવા જોઈએ. ઘરમાં બેઠા બેઠા પહેલા માંથી સાતમા માં ના જઈ શકે. ઘરમાં બેઠા બેઠા વસ્ત્ર સહિત ને પરિવારની વચ્ચે પહેલા માંથી પાંચમું આવી શકે, ચોથું પણ આવી શકે, પણ સાતમું ના આવી શકે. પોઈન્ટ સમજાય છે? સાતમું ના આવી શકે તો સાતમું કોને આવશે કે જે બારમાં દ્રવ્યલિંગી હશે, બાહ્ય ત્યાગ પહેલા કર્યો હશે. પોઈન્ટ સમજાય છે? પછી અંતરંગમાં સામાયિકમાં બેસશે તો એ વિકલ્પ દશા આવશે તો એ જીવ ને સાતમું આવી શકે અને એ જીવ યથાર્થ ભાવ લિંગ સહિત નો દ્રવ્યલિંગી મુનિ કહેવાય છે, એનો મોક્ષ માર્ગ પ્રારંભ છે. ખ્યાલ આવે છે? એટલે વાત ક્યાંથી આજે ચાલુ થઈ હતી કે મોક્ષ જતા પહેલા તો નિયમ થી મુનિ દીક્ષા આવશે, એટલે કે મુનિ અવસ્થા આવ્યા વગર સમસ્ત પરિગ્રહ નો ત્યાગ કર્યા વગર તો કોઈ જીવ મોક્ષે જઈ શકશે નહીં. તો કમ્પલસરી ગુણસ્થાન કયા કયા? પહેલું તો છે, એટલે સાતમું. અચ્છા, સાતમા માંથી એ નિયમ થી છઠ્ઠામાં આવશે. નિયમ થી સાતમા માંથી નિયમ થી છઠ્ઠામાં આવશે. જે રીતના ભરત ચક્રવર્તી ની આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ, બરાબર? ભરત ચક્રવર્તી અંતર મુહૂર્ત માં મુનિ દીક્ષા ધારણ કરીને કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ કરી, તો ભરત ચક્રવર્તી ને પણ સાતમું આવ્યું અને પછી છઠ્ઠું આવ્યું અને પછી પાછું સાતમું અને પછી આઠમું અને પછી એ રીતે આગળ શ્રેણી માંડીને એ જીવ મોક્ષે ગયા. ખ્યાલ આવે છે? તો પહેલું છઠ્ઠું, સાતમું, છઠ્ઠું, પછી આઠ, નવ, દસ અને બાર. અગિયારમું પણ કમ્પલસરી નથી, કારણ કે ઉપશમ શ્રેણી ન ચડે તો અગિયારમું નહીં આવે. ડાયરેક્ટલી શપક શ્રેણી પહેલી વાર માં શપક શ્રેણી ચડે તો, અચ્છા શપક શ્રેણી ચડીને પછી નીચે આવે તો ક્યાં સુધી આવી શકે? ક્યાં સુધી આવી શકે? શપક શ્રેણી ચડીને નીચે આવે તો ક્યાં સુધી આવી શકે? ચોથા સુધી. બરાબર, ક્યાં સુધી આવી શકે? શપક શ્રેણી ચડે ને પછી નીચે આવે કોઈ સવાલ જ નહીં. શપક શ્રેણી વાળા નીચે ન આવે, ચોથામાં ક્યાંથી આવી જાય? શપક શ્રેણી ચડી છે ને, શપક શ્રેણી ચડી છે ને, તો એ તો સીધા કર્મ નો શરીર. ઉપશમ શ્રેણી ચડેલા નીચે આવશે, નિયમ થી નીચે આવશે. અગિયારમાં માંથી નિયમ થી દસ, નવ, આઠ, સાત, છ એવી રીતના પહેલામાં બી જઈ શકે. ઉપશમ શ્રેણી વાળા અગિયાર માંથી પહેલામાં બી રહી શકે. પછી સમજાય છે? નિયમ થી પછી અંતકાળમાં મોક્ષે તો જશે. ખ્યાલ આવે છે? આ ગાથાના રિલેટેડ આપણે આ બધી વાતો કરી રહ્યા છીએ. તો ચપક શ્રેણી ચડવા વાળા આઠ, એટલે કમ્પલસરી ગુણસ્થાન સાતમું, છઠ્ઠું, આઠ, નવ, દસ અને બાર. બારમું ગુણસ્થાન, દસમા માંથી ડાયરેક્ટ ચપક શ્રેણી વાળા બારમા ગુણસ્થાન માં પ્રવેશ કરે છે અને પછી તેરમું અને પછી ચૌદમું અને પછી સિદ્ધ દશ. તો આ રીતે કમ્પલસરી ગુણસ્થાન. તો બીજું ન પણ આવે, ત્રીજું ન પણ આવે, ચોથું, પાંચમું અને અગિયારમું, આટલા વર્ષ સ્થાનમાં ન આવ્યા વગર જીવ નિયમથી મોક્ષે જઈ શકે. આટલા તો જે આપણે લીધા એટલા તો નિયમથી આવશે આવશે ને આવશે. તો એટલે માટે અહીંયા શું કે છે, અહીંયા પ્રેરણા શું આવી હતી, સમસ્ત પરિગ્રહ ત્યાગ થી પ્રેરણા. એટલે તારે મોક્ષે જવું હોય તો તારે આ ભાવમાં, અચ્છા આપણે વિચારીએ કે બરાબર છે પરિગ્રહ ત્યાગ કરીને મોક્ષે જવાની વાત તો બરાબર છે, પણ આ ભાવમાં તો આ કાળમાં આ ભાવમાં આ કાળમાં તમે પરિગ્રહ ત્યાગ નહીં કરી શકીએ ને, નહીં કરી શકીએ. પ્રેક્ટિકલી વાત કરીએ તો નહીં કરી શકીએ ને, ખ્યાલ આવે છે, મુનિ દીક્ષા દ્વારા નહીં કરી શકીએ ને, ભાવની દશા નહીં આવી શકીએ ને, બોલો તો શું કે છે અહીંયા. તો પછી આપણી માટે આ ગાથા લાગુ નથી પડતી ને, આપણી માટે આ ગાથા લાગુ પડે છે, બોલો સૈનિક. અરે ભાઈ આ કાળની સામે નહીં જો, તું હમણાંથી આવા સંસ્કાર અગર લઈને નહીં જા, સમજાય છે, મુનિ ધર્મના સમજાય છે, દીક્ષા લેવાના, સમસ્ત પરિગ્રહ ત્યાગના, અંતરંગ અને બહિરંગ દેવ પરિગ્રહ ત્યાગના અગર તું હમણાંથી સંસ્કાર છે કે એ પ્રકારની ભાવના છે કે એ પ્રકારનો પુરુષાર્થ છે કે એ પ્રકારની સોચ છે અગર તું ઉત્પન્ન નહીં કરે તો આગળ તું કેવી રીતના દીક્ષા લઈ શકશે. અચ્છા બીજી વાત, પરિગ્રહ કેટલા પ્રકારના છે, તું બહિરંગ પરિગ્રહ સમસ્ત ત્યાગ નહીં કરી શકે, ચલો બરાબર છે, પણ અંતરંગ પરિગ્રહ ના ત્યાગ ની શરૂઆત તો આ કાળમાં થઈ શકે છે નહીં, અંતરંગ પરિગ્રહ ના ત્યાગ ની શરૂઆત તો આ કાળમાં થઈ શકે કે નહીં, બોલો. તો અંતરંગ પરિગ્રહ કેટલા છે, કયા કયા છે, કેટલા છે, એમાં સૌથી પહેલો પરિગ્રહ કયો છે, તો કે તું મિથ્યાત્વ રૂપી મહાન જે પરિગ્રહ નો બાપ છે, સમજાય છે, જે પરિગ્રહ છૂટતા મિથ્યાત્વને, અચ્છા મિથ્યાત્વને પહેલા તો કોઈ પરિગ્રહ માનતું નથી, મિથ્યાત્વ રાગ દ્વેષ શણે, મિથ્યાત્વ ક્રોધ માન માયા લોભ હાસ્ય, હાસ્ય ને પરિગ્રહ માનીએ છે, હાસ્ય અને તો શું હૈસા શું મજા આવી, ખ્યાલ આવે છે. હવે બોલો હાસ્ય ના જે પરિણામ છે, રતિના અરતિ શોક ભય જુગુપ્તા સ્ત્રીવેદ પુરુષવેદ નપુસકવેદ, આ જે બધા કસાઈ નો કસાઈ ના વિકારી વિભાવ ઓદૈક ભાવ અશુભ ભાવ છે, એને પહેલા તો કોઈ પરિગ્રહ નથી માનતું. પરિગ્રહ માનીએ છીએ, પરિગ્રહ આપણે કોને માનીએ છીએ, બોલો બાહ્ય વસ્તુઓને, જે અંતરંગ પરિગ્રહ નું નિમિત્ત માત્ર છે, ખરેખર તો એ ઉપચાર થી પરિગ્રહ એને કહેવામાં આવે છે. ખરેખર પહેલા શું છૂટશે, બહિરંગ પરિગ્રહ છૂટશે કે અંતરંગ પરિગ્રહ છૂટશે, જયારે જયારે ચોથું ગુણસ્થાન આવશે ત્યારે શું છૂટશે, પહેલા અંતરંગ પરિગ્રહ છૂટશે. અંતરંગ પરિગ્રહમાં પણ સૌથી પહેલા શું છૂટશે, સૌથી પહેલા શું છૂટશે, મિથ્યાત્વ સૌથી પહેલા શું છૂટશે, શેનો અભાવ થશે, તો કે મિથ્યાત્વનો મોહનો અને એની સાથે અનંતાનુબંધી કસાયનો અભાવ થશે, એ વાત સાથે સાથે છે. પરંતુ મૂળ પૂજ્ય ગુરુદેવશ્રી એ પણ એને 45 વર્ષ કયા પરિગ્રહ ના અભાવ માટેનો ઉપદેશ આપ્યો, ખ્યાલ આવે છે, કયા પરિગ્રહ ના અભાવ માટેનો ઉપદેશ આપ્યો, કે તારા અંતરંગમાં પરદ્રવ્ય ના લક્ષે. આજે ગુરુદેવશ્રી નું આખું પ્રવચન આપી આ ગાથા ના રિલેટેડ હશે, આખું પ્રવચન આ ગાથા ની રિલેટેડ હશે, જે ગુરુદેવશ્રી શુભ અને અશુભ પુણ્ય અને પાપ બે ભાવમાં ધર્મ બુદ્ધિ, બે ભાવમાં કર્તૃત્વ બુદ્ધિ, બે ભાવમાં એકત્વ બુદ્ધિ, બે ભાવમાં ધર્મ બુદ્ધિ માનીને સંતુષ્ટ થઈ જવા વાળા જીવોનો કેટલા પ્રકારે નિષેધ થઈ, કઈ સમજાય છે. તો હમણાં વર્તમાનમાં આપણે જ્યાં ઉભા છે, આપણે જ્યાં બેઠા છે, આપણે જે પરિસ્થિતિની વચ્ચે છે, આપણે જે દ્રવ્ય ચિત્રકાર ભાવની વચ્ચે છે, એમાં સર્વપ્રથમમાં પ્રથમ કયા પરિગ્રહના અભાવનો આપણે બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવો જોઈએ, એ નિર્ણય કરવા દાખલાને લઈને. કોઈ સમજાય છે, કયા પરિગ્રહના અભાવનો બુદ્ધિપૂર્વક નિર્ણય કરવો જોઈએ, તો કે મિથ્યાત્વ રૂપી જે ઊંડી માન્યતા છે એ માન્યતાનો આપણે અભાવ કરવો જોઈએ. એક શ્રદ્ધાનું પરિવર્તન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યક નામ નહીં પામે. રૂપાભાઈ આખું જીવન ભણતારો, આખું જીવન સ્વાધ્યાય કરો, આખું જીવન શુભ ભાવ, આખું જીવન મંદ કચાય, આખું જીવન આપણે કહે ને વ્રત તપ, કેટલી વાત આવી ને, સામાયિક ની વાત આવી, પ્રભાવના ની વાત આવી, વ્રત તપ આદિ પૂજા આદિ ની વાત આવી, આખું જીવન કરતા રહો, પણ મિથ્યાત્વના અભાવ માટેનો અગર આપણે બુદ્ધિપૂર્વક ઓનેસ્ટલી આપણે અગર પુરુષાર્થ નથી કરતા તો આપણે ખરેખર કાંઈ નથી કર્યું. થોડુંક પુણ્ય બાંધીને લઈ જશું, એકાદ ભવ સ્વર્ગ આદિનો મરી જશે અને પછી શું થશે બોલો? પછી શું થશે? અધિકતર દેવગતિના જીવો, અતિશયોક્તિ નથી પ્રમાણયોક્તિ કહું છું, અધિકતર મિથ્યારૂપી દેવગતિના જીવો એ મિથ્યાત્વના વશીભૂત થઈને એ ત્યાંના ભોગ આદિને ભોગવીને આપણે શું કહેવાય, નીચી ગતિઓમાં ચાલ્યા જાય, એકેન્દ્રિય આદિ પર્યાયોમાં, સ્થાવર આદિ પર્યાયોમાં ચાલ્યા જાય. સ્થાવર્તન ધરે યો પરિવર્તન પૂરે, બોલો ક્યાંથી? એટલે કે દેવગતિ માંથી, ક્યાંથી? પંચ ઇન્દ્રિય મનુષ્ય અને દેવ નો ભાવ, એટલે કે પાંચ ઇન્દ્રિય સંગીપણા નો ભાવ પ્રાપ્ત થયો અને વિષય ભોગ વિષય ભોગ વિષય ભોગ માં એ સાગરો પમનું આવી નીકળી ગયું એને ભોગવવામાં અને એમાં આનંદ માનવામાં ને સુખ માનવામાં ને હળવા કરવામાં, અને ત્યાંથી મિથ્યાત્વ સહિત ક્યાં વયો ગયો? તો કે એકેન્દ્રિય પર્યાય માં જઈને એ નિબોધ માં ચાલ્યો જાય. વિચાર કરો, કોઈ સમજાય છે? એટલે માટે જે ખરેખર આપણા હાથમાં જે પુરુષાર્થ વર્તમાનમાં છે એ પુરુષાર્થ આપણે કરવો જોઈએ. અચ્છા, મિથ્યાત્વના ત્યાગ નો અભાવ નો પુરુષાર્થ અને ઉપાય શું છે બોલો? મિથ્યાત્વના અભાવ, એ કીધું ને, મિથ્યાત્વ નામક પ્રથમ પ્રથમ અંતરંગ મહાન ભયંકર મોટો પરિગ્રહ છે, એનો અભાવ કરવો જોઈએ. તો પ્રશ્ન તો પૂછ્યો સામે કે એનો અભાવ થાય કેવી રીતના? બધા સામે કીધું કરવો જોઈએ, પણ એનો અભાવ થાય કેવી રીતના? એની માટે ઉપાય શું કરવો? એની માટે કેટલા વ્રત કરવા? મિથ્યાત્વના અભાવ માટે કેટલા વ્રત કરવા? કેટલા જાપ કરવા? કેટલી માળા કરવી? કેટલી પૂજા કરવી? બોલો, અશુભ ભાવની તો વાત જ નથી કરતી. શુભ ભાવમાં પણ કેટલા શાસ્ત્ર નું જ્ઞાન કરીએ તો રૂપા ગયું, કેટલા શાસ્ત્ર નું જ્ઞાન કરીએ તો મિથ્યાત્વ નો ભાવ થાય? બોલો, કેટલા શાસ્ત્ર નું જ્ઞાન કરીએ તો મિથ્યાત્વ નો ભાવ થાય? કેટલું જ્ઞાન વધી જાય તો મિથ્યાત્વ નો ભાવ થાય? અચ્છા, કેટલી કસાઈ ની મનતા તો જોશે કે નહીં? કસાઈ ની મનતા તો જોશે. મિથ્યાત્વ ના અભાવ માટે કસાઈ ની મનતા તો જોશે કે નહીં? કેમ બધા હસો છો? અડધા હા પાડે છે, ના પાડે છે. મિથ્યાત્વ ના અભાવ માટે કસાઈ ની મનતા તો જોશે કે નહીં? જ્ઞાનની અધિકતા તો જોશે કે નહીં? થોડો ત્યાગ તો જોશે કે નહીં? થોડો શુભ ભાવ તો જોશે કે નહીં? થોડી બાહ્ય શુભ પ્રવૃત્તિ તો જોશે કે નહીં? થોડો દાન ના પ્રણામ તો આવા જોશે કે નહીં? બોલો, આ કોઈ ઉપાય નથી મિથ્યાત્વ ના અભાવ માટે, સમજી લે. આ બધા પ્રણામ આવે છે વાત અલગ છે. આજે બુદ્ધેશે કીધું ને કે આ બધા પરિણામ આવે છે વાત અલગ છે, પણ આ પરિણામ કરતા કરતા મિથ્યાત્વ નો અભાવ થશે ને સમ્યક્ત્વ ની પ્રાપ્તિ થશે એમ નથી. આવશે કે નહીં? અચ્છા, આવશે કે નહીં? આવશે. આવા જોઈએ કે નહીં? નહીં નહીં, આવા તો જોઈએ ને, કેમ કે અશુભ માંથી શુભ માં આવીને જીવ શુદ્ધ માં જશે તો આવા તો જોશે. આવશે તો ખરા, બરાબર છે, પરંતુ આ આવશે એટલે અભાવ થશે, આનાથી અભાવ થશે, વ્યવહાર થી નિશ્ચય પ્રગટ થશે, રાગ કરતા કરતા વિતરાગ ભાવ પ્રગટ થશે, અધિક્ષયોક્ષમ જ્ઞાન થી સમ્યક જ્ઞાન થશે એમ નથી. તો ચલો હવે એક વાત તો કહી દો કે મિથ્યાત્વ ના અભાવ માટેનો સાચો ઉપાય ને પુરુષાર્થ શું, અને એના માટે લાગી પડો. પોઈન્ટ સમજાય છે? ખાલી સાંભળવાનું ને બોલવાનું નથી, એના માટે લાગી પડો કે હા, અચ્છા, મિથ્યાત્વ ના સર્વ પ્રથમ પ્રથમ અંતરંગ પરિગ્રહ મિથ્યાત્વ ના અભાવ માટેનો બુદ્ધેશીએ 45 વર્ષ જે ઉપાય કીધો એ સાંભળી લીધા પછી શું કરવાનું છે? એ ઉપાય ને જીવનમાં ઉતારવાનો છે. એ ઉપાય શું છે? કે એકમાત્ર ઉપાય છે કે મિથ્યાત્વ ના અભાવ નો એકમાત્ર ઉપાય છે કે તું તારા સ્વરૂપ સંબંધી સાચી માન્યતા, કે તું કોણ છે, તારી અંદરની શ્રદ્ધાન, અંદરની એ પણતી, શ્રદ્ધાની પણતી તારી પલટવી જોઈએ, બદલવી જોઈએ. મને સમજાય છે કે તું ખરેખર કોણ છે, તારું સ્વરૂપ શું છે, તું કયા સ્વરૂપે અંદરમાં બિરાજમાન છે, તું કોનાથી રહિત છે, તું કોનાથી સહિત છે, શુભ ભાવ અશુભ ભાવની જે ક્ષણિક વિકારી પર્યાય છે એનો તારામાં સદભાવ છે કે નહીં બોલો, નિર્ણય કરો. તો કે નથી. એનાથી તું છે? તો કે ના. એના વડે તું છે? તો કે ના. એનો તું કરતા છે? તો કે ના. એનો તું ભોગતા છે? તો કે ના. એમાં તું હેરફેર કરનાર છે? તો કે ના. કોઈ સમજાય છે? ઉદ્યાધીન જે દશા છે એ ઉદ્યાધીન દશા રૂપ પણ તું નથી, સંયોગ રૂપ પણ તું નથી, નો કર્મ દ્રવ્ય કર્મ ભાવ કર્મ રૂપ તું નથી, તું એનાથી અત્યંત ભિન્ન ચૈતન્ય સ્વભાવી જયારે ભાવ છો એવી અંદરમાં તારી પ્રતીતિ થશે ત્યારે મિથ્યાત્વનો ભાવ. સમજાય ને શું વાત આવી હતી? આપણે સદગુરુદેવ સ્તુતિ હમણાં જે ચાલી રહી છે ને, નિમિત્તો વ્યવહારો સીધે ઘન વિશે કાળ ન મળે, શું છે એનો અર્થ? બોલો, ગાઈએ તો છે. નિમિત્તો વ્યવહારો સીધે ઘન વિશે કાઈ ન મળે, એટલે શું રૂપાડો? એટલે શું? નિમિત્તો વ્યવહારો ચૈતન્ય ઘન સુવાવી ભગવાન આત્મામાં કાઈ ન મળે, ન નિમિત્ત મળે, ન વ્યવહાર મળે, ન શુભ ભાવ મળે, ન અશુભ ભાવ મળે, ન ક્ષેત્ર દીક્ષા મળે. એકવાર જોઈ તો આવો, ઉપર જોઈ તો આવો, અંદર ના સ્વભાવમાં આ બધું છે કે નહીં? એકવાર ડૂબકી તો મારો, એકવાર જો તો ખરા, એકવાર લક્ષ તો કરો, એકવાર અંદર માં નિહાળો તો ખરા, એકવાર ડૂબકી તો મારો, એકવાર અંતર્મુખ થાવ તો ખરા, એકવાર ઉપયોગ ને અંદર માં ખરી ઠામ કરો તો ખરા. અને પછી જો નિમિત્ત વ્યવહાર શુભ ભાવ અશુભ ભાવ જડની ક્રિયા શરીર ઘર કુટુંબ પરિવાર રૂપિયા પૈસા ધન દોલત ગાડી બંગલા લોકર ચાકર હીરા માણેક સોને કાંઈ નહીં મળે. નિમિત્તો વ્યવહારો સીધે ઘન વિશે કાંઈ ન મળે, એવો ચૈતન્ય ઘન સ્વભાવ ભગવાન આત્મા હું છું, એવી અંદર માં સ્વભાવની દ્રષ્ટિ થવી, સમ્યક દ્રષ્ટિ થવી, સાચી શ્રદ્ધા થવી, સાચી માન્યતા થવી, પોતા સંબંધી સાચી પ્રતીતિ થવી, પોતાના હું કરું છપાઈ જવું, એનું નામ નાસ્તિથી કહો તો મિથ્યાત્વ નો અભાવ, અસ્તિથી કહો તો સમ્યક્ત્વ ની પ્રાપ્તિ, અને ખરેખર જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ અંદર માં પ્રતીત માં આવે, એનું નામ મોક્ષ માર્ગ ની શરૂઆત. બોલો રૂપાવે, હવે આ કર્યા વગર મળ્યા જશું તો શું કર્યું? બોલો, ગુરુદેવજી મળ્યા તો શું લાભ થયો? નિર્ણય અગર ન બદલાયો, મો ના મૂળિયા ના હલ્યા, ખ્યાલ આવે કે મો ના મૂળિયા હલ્યા નહીં, હલ્યા હલ્યા નહીં, એની બદલે પુષ્ટ થયા. અગર પુષ્ટ કરીને જશું, અગર એને પોષણ આપીને જશું, અજ્ઞાન ને પોષણ આપીને જશું, મેં સાંભળ્યું, મેં કીધું, હું બોલ્યો, મેં ક્લાસ લીધા, મેં પૂજા કરાવી, મેં અભિષેક કર્યો, મેં દાન આપ્યું, મેં મંદિર બનાવ્યું, મેં મંદિર ચલાવ્યું, અંદર માં એક કરતા ભાવ, કરતા ભાવ જ્યાં ગુજરાતી એને તોડવાનું કે છે, એનાથી તું રહી છે એમ કે છે, સમજાય છે? એમાં ધર્મ નથી એમ કે છે, એનાથી તું રહી તારા સ્વભાવ ને ઉભો કર એમ કે છે, એનાથી તું રહી તારા ચૈતન્ય સ્વભાવ ને માન અંતર્મુખ થઈને જો એમ કે છે, અને એમાં અટકતા રહીએ અને બહુ પૂરો થઈ જશે તો સાથે તું લઈ જશે. બોલો, હા કઈક એવું છે? બોલો, હા, ભેદ જ્ઞાન, તત્વ નિર્ણય, ભેદ જ્ઞાન, તત્વ અભ્યાસ, સ્વ ને સ્વ, પર ને પર જાણવું, એક એક તત્વ નો નિર્ણય કરો, હે જ્ઞે ઉપાદે તત્વ નો જેમ તેમ નિર્ણય કરો, એનું જ નામ મિથ્યાત્વ ના અભાવ નો પ્રથમ માં પ્રથમ ઉપાય. તત્વ નિર્ણય ને તત્વ જ્ઞાન ને તત્વ અભ્યાસ વગર મિથ્યાત્વ નો અભાવ શું? મિથ્યાત્વ ના મૂળિયા પણ નહીં હોય. અગર ભણતા જશું, સાંભળતા જશું, બોલતા જશું, પણ સાથે વિચાર નહીં કરીએ તો, નિર્ણય નહીં કરીએ તો, તમે 50 કલાક એક દુકાનમાં ફરીને મોબાઈલ જોતા રહો છો, પણ એ મોબાઈલ જોયા કેટલા જોયા? બોલો, અરે અમે તો 4 વાર ગયા દુકાનમાં, કેટલા જોયા? તો કે 10, 5, 500, 1000 મોબાઈલ જોયા. એને સ્ટડી પણ કર્યું, એનું રિસર્ચ પણ કર્યું, એની બધી બુકલેટ વાંચી, એ સેલ્સ પર્સન સાથે ચર્ચા કરી, બરાબર, અને બધાનું જ્ઞાન થઈ ગયું, પણ એક તું લઈને ના આવ્યો, ખ્યાલ આવે છે? તો શું કહ્યું? ખ્યાલ આવે છે? તે એક ખરીદ્યો નહીં, તારા પ્રયોજન ની સિદ્ધિ જે કરવાની હતી, બાય કરવાનું તું ખરીદવાનું, તો એ ખરીદ્યો નહીં, તો શું લાભ થયો આટલા કલાક ખરીને? બોલો, ખ્યાલ આવે? હવે સેલ્સ પર્સન પણ માથું પકડીને બેસી જશે કે ભાઈ આપકો લેના હૈ કે નહીં લેના હૈ, આપકો ખરીદના હૈ કે નહીં ખરીદના. એવી રીતના ગુરુદેવ કહે છે, આચાર્યદેવ કહે છે કે કામ કરવું છે એની માટે આવ્યા છો કે શું કરવા આવ્યા છો? તમને દર્શન ની પ્રાપ્તિ માટે આવ્યા છો? મોક્ષ માર્ગ ની શરૂઆત કરવા માટે આવ્યા છો? બોલો, કે મો ને પોષવા આવ્યા છો? વિચારી લે, થોડી કડક વાત છે. પણ અગર આપણે કહીએ ને કે અગર ચોટ નહીં લાગે ને તો આયુ કર્મ ના નીચે એક તો ખરતા જાય છે, એક પછી એક પ્રતિત. હમણાં પણ ખરે છે કે નહીં? ઉપમા ને ત્યાં બેઠા છો, નહીં ખરતા ને? હમણાં તો અમે તો થંભી ગયા છે ને બધા આયુ કર્મ ના નીચે બધાના ખરવાના. પ્રતિ સમય ખરે છે, પ્રતિ સમય તો મૃત્યુ તરફ આગળ વધી રહ્યો છે, પ્રતિ સમય આયુ કર્મ ને એક એક નીચે ખરી રહ્યા છે, બોલો એટલે શું કરી રહ્યા છો? આવો અમૂલ્ય મનુષ્ય બહુ પુણ્ય રાશિ કર્યો, આવો ગુરુ કહાન તું નાવિક મળ્યો, આત્મજ્ઞાની સુકાની મળ્યા. કેટલા કેટલા સરસ સરસ શબ્દ છે, સુકાની, સુકાની અને કેપ્ટન. અને સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ. બોલો આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ. બોલો શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દૂર, એટલે બહુ દુર્લભ છે મળ્યું. જે આપણને મળ્યું છે અત્યંત દુર્લભ છે. અનંત પુણ્યનો ઉદય આવ્યો છે, આપણો અનંત પુણ્ય. એટલે આપણી પાસે 100-200 રૂપિયા હોય કે 1000 રૂપિયા હોય કે 1,00,000 રૂપિયા હોય કે 1,00,000 રૂપિયા હોય, એના કરતા પણ અનંત પુણ્યનો ઉદય આવ્યો છે ત્યારે જઈને આપણને આ વાત કાને પડી છે. સમજાય છે, ખ્યાલ આવે છે? આની લત છે ને, હાલત, હાલત. આની લત લાગે ને, લત લાગે તો હાલત બદલાય. તેની લત લાગે, તેની લત લાગી છે. બોલો આની લત લાગે, સમજાય છે બેટા? આની લત લાગે, ખ્યાલ આવે? બધા નવા નવા જીવો છે, બધા જિજ્ઞાસુ જીવો છે, ખ્યાલ આવે છે? આની લત લાગે તો હાલત, લત લાગવી જોઈએ. અધ્યાત્મની લત, સિદ્ધાત્માની લત, એની ધૂન, એની મહિમા અંદરમાં, એને પ્રાપ્ત કરવાની ખુમારી, મસ્તી, એવી અંદરમાં લત લાગે તો તારી હાલત બદલાયા વગર રહેશે. ચલો હવે આપણે એનું રીડિંગ કરીએ. ઘણી બધી ચર્ચા આપણે કરી, આના પછીનું પણ આપણે કાર્ય લેવાનું છે. હે ભવ્ય, હું સિમ્પલ રીડ કરું છું, આપણે જે પણ આપણી ચર્ચા છે આમાં આવી જશે. હે ભવ્ય, કિસી પુણ્ય કે ઉદય છે સંસાર મે સાર ભૂત સર્વ ક્ષેત્ર સર્વશ્રેષ્ઠ ચક્રવર્તી પદ કો ચિરકાલ ભોગ કર ભી પૂર્વ મે બડે બડે રાજાઓ ને શાશ્વત નિર્વાણ પદ કો પ્રાપ્ત કિયા. અત પરિગ્રહ ત્યાગ કોઈ નિર્વાણ પદ કા કારણ જાન કર તું પરિગ્રહ કા ત્યાગ કરકે કુમાર અવસ્થા મે હી મુનિ પર ધારણ કર બાલ બ્રહ્મચર્ય કે સમાન શ્રેષ્ઠ અન્ય કોઈ નહીં હૈ યહ પરિગ્રહ ત્યાગ કરને યોગ્ય હી હૈ. બરાને યોગ્ય હૈ કે ત્યાગ કરને યોગ્ય, રખને યોગ્ય હૈ કે ત્યાગ કરને યોગ્ય હૈ, એસી મમતા. પહેલા શું છૂટશે? બાહ્ય પરિગ્રહ નહીં છૂટે, પહેલા શું છૂટશે? એની મમતા છૂટશે, એનું એકત્વ છૂટશે, એની રૂચિ છૂટશે, એનું કર્તૃત્વ છૂટશે. ખ્યાલ આવે છે? જીરોને ચક્રવર્તી પદ ભોગા ઉનને ભી ઉસકા ત્યાગ કિયા તભી વે મુક્ત હુએ. ચક્રવર્તીઓ પણ, ચક્રવર્તી ચક્રવર્તી પદમાં અગર મરે ને, મિની દીક્ષા ધારણ ન કરે, ચક્રવર્તી માટે કેટલી ગતિ છે? કઈ કઈ ગતિમાં જઈ શકે ચક્રવર્તી? કઈ કઈ ગતિમાં જઈ શકે? બે. કઈ બે? ત્રણ. ત્રણ. અગર ચક્રવર્તી ચક્રવર્તી પદમાં, સમજાય છે, દીક્ષા ન લે, સમર્થ પરિગ્રહને છોડીને દીક્ષા ન લે, અગર લઈ લે દીક્ષા અને અગર સપક્ષેની ચડીને શુક્લ ધ્યાન ધરે તો એ મોક્ષ ચાલ્યા. અગર ચક્રવર્તી પદમાં દીક્ષા ન લે તો, અગર ભોગની આસક્તિમાં અશુભ ભાવમાં મરે તો નરકમાં, ખ્યાલ આવે છે ને? શુભ ભાવમાં મરે તો સ્વર્ગ. ચક્રવર્તી ને ત્રણ ગતિ, બલભદ્ર ને બલભદ્ર, બલભદ્ર ને બે. યા તો એ ભાવમાં મોક્ષ, યા તો એ ભાવમાં અગર મોક્ષ ન ગયા તો સ્વર્ગ. અને નારાયણ પ્રતિ નારાયણ ને નિયમ થી નરક, નારદ બધા નરક. કોઈ સમજાય છે? નારદ, નારાયણ, પ્રતિ નારાયણ બધા નરક, ચક્રવર્તી ત્રણ અને બલભદ્ર બે. આ કાળમાં કેટલા બલભદ્ર થયા? નવ. નવ બલભદ્ર થયા ને? તો પ્રતિમા તો આઠ નહી હોય છે, આઠ હોય છે કે નવ? નહીં, આ બધું ક્યાં, જેટલા હોય એટલા. બલભદ્ર કેટલા હોય આ કાળમાં? બોલો, આપણે હમણાં 169 મહાપુરુષોની આખી કથા કરી, 169 પુણ્યશાળી પુરુષો. બોલો, જે ચોથાડામાં થાય છે 63 તો થાય છે, એની સાથે બીજા 169, એટલે ટોટલ 63 ને ગણીને 169. તો બલભદ્ર કેટલા હોય? પાકું વિચારીને કહો, બલભદ્ર કેટલા હોય અને પ્રતિમા કેટલાની છે? આઠ હોય છે ને? નવ હોય છે. બલભદ્ર નવ હોય, આઠ બલભદ્ર આ કાળમાં મોક્ષે ગયા અને એક બલભદ્ર સ્વર્ગમાં ગયા. ખ્યાલ આવે છે? એક બલભદ્ર ક્યાં ગયા? સ્વર્ગમાં ગયા. બલરામ એ ક્યાં ગયા? સ્વર્ગમાં ગયા. અને આઠ બલભદ્ર ક્યાં? હમણાં તો આખો વિષય છે, સાંભળ્યો હશે અને ખ્યાલ હશે. આપણે કઈ રાખો વિષય? તો આઠ બલભદ્ર સ્વર્ગ મોક્ષે ગયા. એટલે તો પ્રતિમા છે ને, આઠ ચાર ચાર પ્રતિમા છે દેવલાલી ના ઉપરના પરમાગા મંદિરમાં છે. ગટપન સાથી ગયા, સમજાય છે? ગટપન સાથી ગયા. કેટલા ગયા? ગટપન સાથી કેટલા ગયા? આઠ. સાત ગયા અને એક ગયા સુંગીગીરી રામચંદ્ર ને. ખ્યાલ આવે છે? તો ચલો એ રીતે વાત છે. તો કે ચક્રવર્તી પણ આ બધું છોડીને મુનિ શિક્ષા ધારણ કરીને મોક્ષ ની પ્રાપ્તિ, નિર્વાણ ની પ્રાપ્તિ કરે. અગર ભોગ ને છોડે નહીં તો એ નિયમ થી યા તો નરકમાં, અને નરકમાં પણ ક્યાં? સાતમી નરકમાં. બે ચક્રવર્તી નરકમાં ગયા, શુભોમ અને બ્રહ્મદત્ત. બે ચક્રવર્તી નરકમાં ગયા, શુભોમ અને બ્રહ્મદત્ત. એ તો પોતાની પત્ની ના રાગમાં આવે છે કે નહીં? ગુરુદેવજી ના પ્રવચનમાં કુરુમતી 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 કરતા કરતા મયરો તો સાતમી ન. અને એક નમોકાર મહામંત્ર ને પાણીમાં લખીને પગે થી ભૂસ્યું તો એના ફળમાં એ સાતમી નરકમાં આવે છે. ને રસોયાની કહાની આવે છે ને, ખીર ગરમ ગરમ ખીર લાવીને એની સામે મૂકે છે અને ચક્રવર્તી ને ગુસ્સો આવે છે અને પછી એ રસોઈ પર ફેંકે છે અને રસોઈ મરી જાય છે. એ પછી હલકી જાતિ નો દેવ થાય છે અને પછી બદલો લેવાય ચક્રવર્તી પાસે આવે છે અને ચક્રવર્તી ને મીઠા ફળ ના બાને લઈ જાય છે અને સમુદ્રમાં ને પછી કે છે, હવે તને બચવું હોય તો નરકમાં, અરે સોરી, પાણીમાં નમોકાર મંત્ર ને લખો અને ભૂસો. અને લખીને ભૂસે અને સીધો સાથી રહે છે. ફળ સમજાય છે? ઇન પ્રણામો કા ફળ ક્યા હોય? જૈસી કરની વૈસી ભરની. જે જે જીવોના આપણે મહાન પુરુષોના જીવનમાં પણ જેવા જેવા આપણે ઉદયો જોઈએ છે, આપણને વિચાર આવે ને કે સતીઓના જીવનમાં આવા પાપના ઉદય કેમ આવ્યો? સીતા સતીના જીવનમાં આવા ઉદય કેમ આવ્યો? અંજના સતીના જીવનમાં આવા ઉદય કેમ આવ્યો? કેમ આવ્યા? અરે પૂર્વમાં એવા પ્રકારના પ્રણામ કર્યા હતા એનું ફળ મળ્યું. અંજના સતીએ થોડાક સમય માટે જીન પ્રતિમા ને મહેલ માંથી બહાર કાઢી એ ફળ સ્વરૂપે તમે વિચાર કરો, 22 મિનિટ માટે જીનેન્દ્ર ભગવાન ની પ્રતિમા ને મહેલ માંથી બહાર કરાવી. બોલો રૂપાલે, 22 મિનિટ માટે પૂર્વના ભાવમાં, એક્ઝેક્ટ પૂર્વના ભાવમાં 22 પતરાની હતી એ રાજાની, સમજાય છે? અને વિરોધી હતી. અને 22 મિનિટ માટે જીનેન્દ્ર ભગવાન ની પ્રતિમા ને મહેલ માંથી બહાર કરાવી. 22 વર્ષ સુધી એને આવો તીવ્ર પાપ નો ઉદય આવ્યો કે પતિએ મોરું પર ના જોયું, સમજાય છે? અને સીતા સતી એ શું કર્યું હતું પૂર્વના ભાવમાં? શું હતું? સીતા સતી ની યાદ છે? કોઈને ખ્યાલ છે કે સીતા સતી એ કેવા પ્રણામ કર્યા હતા? કૃપાબેન ખ્યાલ છે? નથી ખ્યાલ? આ તો ખબર હશે બધાને. સીતા સતી એ પૂર્વના ભાવમાં, મારી પાસે લખેલું પણ છે, એ વેદમતી નામનો જીવ હતો, સમજાય છે? અને ત્યાં જંગલમાં સુદર્શન મુનિ અને એક આર્જિકા માતા નો સંઘ હતો. એમાં સુદર્શન મુનિ હતા અને આર્જિકા માતા હતા. અને કારણવશ એ લોકો કઈક ચર્ચા કરતા હતા અને એ ચર્ચામાં આ વેદમતી એટલે કે સીતાના જીવે એ મુનિરાજ અને આર્જિકા માતાને જોઈને આખા નગરમાં ખોટી વાતો ફેલાવી, શિર ઉપર દોષારોપણ કર્યું. પોઈન્ટ સમજાય છે? એના ફળ સ્વરૂપે સીતા સતીના ચરિત્ર ઉપર અતિ વાર કલંક થાય. આ એક એક જીવના પરિણામ નું ફળ જીવને ભોગવવું પડે. આપણને આ 2 વર્ષના કોરોના કાળમાં ઘણી વાર બધા પ્રશ્ન થયા હતા, શરૂઆતમાં તો બહુ થતા હતા એ પ્રશ્ન કે આ એક સામૂહિક રોગ નો આ બધાને કેમ ઉદય આવે છે? સામૂહિક રોગ આ બધાને, સામૂહિક પૂર્વમાં સામૂહિકપણે જીવે એવા પ્રણામ કરીને કર્મો બાંધ્યા. કોઈ પકડાય છે? તમને શું કહેવા માંગુ છું કે 31 ડિસેમ્બર ની જે ક્રિસમસ ની રાત હોય ને, ત્યાં બીજી કન્ટ્રીઓમાં બધું બહુ સેલિબ્રેશન થતું હોય, અહીંયા બેઠા બેઠા સામાજિક ધ્યાનથી ત્યાં ગયા નથી, પ્રત્યક્ષ ત્યાં ગયા નથી, અહીંયા બેઠા બેઠા ટીવી ઉપર તમે હજારો લોકો હજારોની સંખ્યામાં એ દ્રશ્ય જોવે છે, ફટાકડા ફોડે છે, જે પણ સેલિબ્રેશન થાય છે અને એ બધા એક સાથે જોઈને, જે તમે થિયેટરમાં પિક્ચર જોતા હોય એક સાથે, સમજાય છે? એક સાથે જે સામૂહિક જે પ્રકારના પ્રણામ અશુભ ભાવ કરે છે પાપના, એના ફળ સ્વરૂપે આવા સામૂહિક પાપનો ઉદય આવે. સામૂહિક દેવ શાસ્ત્ર ગુરુ ની વિરાધના કોઈએ કરી હોય સમૂહમાં, કોઈ સમજાય કે સમૂહમાં કોઈએ મુનિરાજ ની વિરાધના કરી હોય તો સમૂહમાં આ પ્રકારના રોગ આવે. એક એક પરિણામ નું ફળ જીવ ને ભોગવવું પડે. ખ્યાલ આવે છે? તો ચક્રવર્તી ની વાત કરી કે ચક્રવર્તી ને પણ નિર્વાણ પદ ની પ્રાપ્તિ કરવી હોય તો સમસ્ત જે બાહ્ય વૈભવ છે એ બાહ્ય સમસ્ત વૈભવ ને છોડીને દીક્ષા લઈને ઉગ્ર ધ્યાન વડે સિદ્ધ પદ ની પ્રાપ્તિ થઈ શકે. એના સિવાય બીજો મોક્ષ જવા માટેનો કોઈ ઉપાય નથી. એક હોય ત્રણ કાળમાં પરમારથ નો પોઈન્ટ. ખ્યાલમાં છે? આપણે શરૂઆત ક્યાંથી કરી અને ક્યાં સુધી વાત લઈ ગયા? સૌથી પહેલા સ્વયંને આપણે તેની શરૂઆત કરી મિથ્યાત્વ રૂપી અંતરંગ પરિગ્રહના ત્યાગની વાત કરી, અને પછી એમ થતા થતા શું થશે આગળ કાલાંતરે શું થશે? સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને જીવ મુનિ દીક્ષા લેવાનો નિયમથી અને ભાવા નિયમથી. ને જો કૃપાળુ દેવે આ કારણના જીવ હતા કે નહીં? બોલો, જલ્દી જલ્દી બોલો. આ પંચમ કારણના જીવ હતા ને? તમને જેટલી જીવ હતા ને એમને પણ સમયથી આ કાળમાં સપક્ષ ની નથી માંગી શકવાના, મોક્ષ નથી જઈ શકવાના. એમની ભાવના જોવો, અપૂર્વ અવસર કાવ્ય જોવો. ક્યારે થઈશું સર્વ ભાયાંતર પરિગ્રહ ના ત્યાગી, સર્વ સંબંધ નું બંધન તીક્ષ્ણ છેડીને વિચારે છું ક્યારે મત પુરુષ ને પંચ. તમને સમજાય છે શું કહેવા માંગુ છું? કે અગર આ કાળમાં એવી જાતના આપણે સંસ્કાર પણ સાથે લઈને ન ગયા, એવી આપણે પરિગ્રહ ત્યાગની સમજ કરી શકીએ ના કરી શકીએ તો યોગ્યતા પ્રમાણ છે, પણ એક ભાવનાની વાત છે કે એ એટલી ઉત્કૃષ્ટ ભાવના લઈને ગયા સમસ્ત પરિગ્રહથી રહિત થવાનું, મિથ્યાત્વ સહિત સમસ્ત અંતરંગ બહિરંગ સમસ્ત પરિગ્રહ, આ બાહ્ય પરિગ્રહ બોજો નથી લાગતો એ સંબંધીનો વિકલ્પ. ખ્યાલ આવે કે એ સંબંધી ના જે પણ રાગ દ્વેષ ના પરિણામ છૂટી ન જાય એનો ડર વધારે કરવાનો, લોભ કાચવાનો એક વિકલ્પ ચિંતા, બોલો એનાથી મુક્ત નથી થવું, એનાથી રહિત નથી થવું? એવી ઉત્કૃષ્ટ ભાવના ભાઈવી તો આજે સ્વર્ગમાં છે વૈમાનિક દેવમાં, અને એ ઉત્કૃષ્ટ ભાવનાના ફળ સ્વરૂપે ત્યાંથી આવીને અહીંયા મુનિ દીક્ષા ધારણ કરીને મોક્ષે. બોલો, હવે આપણા પરિણામોને આપણે તપાસીએ, ટટોલીએ, એનું નિરીક્ષણ આપણે કરીએ કે આપણા 24 કલાકના પરિણામમાં, અભિપ્રાયમાં, ઉપયોગમાં, ભાવોમાં, રૂચિમાં શું ચાલી રહ્યું છે? પરિગ્રહની રૂચિ કે પરિગ્રહથી રહિત થવાની ભાવના, સમસ્ત પરિગ્રહ સમસ્ત દ્રવ્ય કર્મ લોક કર, એમાં બધું આવી ગયું. પરિગ્રહ શબ્દ વ્યાપક, એમાં બધું આવી ગયું કે નહીં? દ્રવ્ય કર્મ લોક કર્મ ભાવ કર્મ થી રહિત પણ આવી ગયું કે નહીં? સમસ્ત કર્મ થી છૂટવાપણાની વાત આવી ગઈ કે નહીં? અંતરંગ મોહ રાગ દ્વેષ ના પરિણામ થી છૂટવાપણાની વાત આવી ગઈ કે નહીં? તે સમસ્ત પરિગ્રહ થી રહિત થવાની આપણે રોજ કેટલી ભાવના ભાવીએ છીએ અને પરિગ્રહ ને વધારવાની કેટલી ભાવના ભાવીએ છીએ વિચાર કરો. આપણને ગાથાઓ સામાન્ય લાગે છે, આપણને ચરણાયોગ નો ગ્રંથ લાગે છે, પણ આમાં કેટલી સરસ સરસ વાતો અને કેટલા ઊંડા આપણા અંદરમાં સંસ્કાર રેડવાની વાત છે, સિંચવાની વાત છે. એને તમે શાંતિથી અગર અભ્યાસમાં લેશો તો ખ્યાલ આવે. ચોખ્ખું કહી દીધું, ચક્રવર્તી પણ ભલે ચિરકાળ સુધી, કારણ કે એવો નિયોગ હોય છે, ચક્રવર્તી ને એવો નિયોગ હોય છે કે ચિરકાળ સુધી ને ભોગ ભોગવે, પણ અંતે નિયમ રૂલ એ નિયમ થી એને છોડીને જવું પડશે. તો ભરત ચક્રવર્તીએ ચક્રવર્તી પદમાં કેવી સાધના કરી હશે, કેવી તૈયારી કરી હશે, કેવો અભ્યાસ કર્યો હશે, પરિગ્રહથી રહી થવાની કેવી ભાવના ભાવી હશે કે મુનિ દીક્ષા ધારણ કરી અને અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન લઈએ. મલિના ભગવાનને 6 દિવસમાં કેવળ જ્ઞાન થઈ મુનિ દીક્ષામાં રેવા પછી, સમજાય છે? તો એ પ્રકારની ઉત્કૃષ્ટ અહીંયા ભાવના ભાવવાની છે. यह परिग्रह त्याग करने योग्य भी है. जिन्होंने चक्रवर्ती पद भोगा उनने भी उसका त्याग किया, तभी वे मुक्त हुए. जो राज्य नहीं करते और विवाह नहीं करते उनके समान और कोई नहीं है. केवल समझ लिया, अगर विवाह नहीं करते उनके समान और कोई नहीं है, કારણ કે ગ્રસ્ત જીવન છે. હવે એ સંબંધી ના વિકલ્પ, એ સંબંધી ના રાગ દ્વેષ, એ સંબંધી નો ફેલાવો, એ સંબંધી નો સમજાય અનુભવ છે કે નહીં? એ સંબંધી નો ઉપયોગ ની બરબાદી, ઉપયોગ નું ડાયવર્ઝન, સમજાય છે એનો વિસ્તાર અને એ સંબંધીના સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષ એ નિરંતર ચાલુ રહે છે અને એમાંથી જીએ જંજાળમાંથી જી છૂટી નથી શકતો. કેમ? કારણ કે એક પછી એક પ્રવૃત્તિ છે કે એ પ્રકારના પરિણામ છે એ ચાલ્યા જ કરે. એટલે અહીંયા કહે છે કે જો રાજી નહીં કરતે ઓર વિવાહ નહીં કરતે ઉનકે સમાન ઓર કોઈ નહીં હૈ. યદિ તું સોચતા હૈ કે પહેલે પરિગ્રહ ગ્રહણ કરુંગા, યદિ તું સોચતા હૈ કે પહેલે પરિગ્રહ ગ્રહણ કરુંગા ફિર ત્યાગ કરુંગા, તો તું કીચડ મેં પડે હુએ લડ્ડુ કો ઉઠાને વાલે વેશધારી કે સમાન લોક મેં હાસ્યાસ્પદ મૂરખતા મત કર. હવે એનું ભાવાર્થમાં એનું ઉદાહરણ આપે છે. જો એ ઉદાહરણ કેવું છે? તમે કહેશો આવું તો અમે કરીએ નહીં. ના, આવું આપણે કરી રહ્યા છીએ. સમજાય છે? આવી મૂર્ખતા તો અમે ન કરીએ પણ પ્રતિ સમય આવી મૂર્ખતા આપણે કરી રહ્યા છે. જે મૂર્ખતા આ જીવ કરી રહ્યો છે, જો એક ભૌતિક લૌકિક ભેદધારી ભિક્ષા માંગ રહા થા. સમજાય છે ને? સરળ છે હિન્દી. કિસીને ઉસકે કટોરે મેં લડ્ડુ ડાલ દિયા, રાસ્તે મેં ઠોકર લગ જાને સે ઉસકા લડ્ડુ મેલે મેં ગીર ગયા. મેલે મેં ગીર ગયા એટલે કીચડમાં, સમજાય છે, પડી ગયું. તબ ઉસને લડ્ડુ ઉઠાકર પુનઃ કટોરે મેં ડાલ દિયા. શું કહ્યું એને? ક્યાંથી ઉપાડીને? એવું તો આપણે ના કરીએ ને. હવે તમે નહીં બોલો ને કોઈ, એવું તો ના કરીએ ને આપણે. જો તું કે છે કે કટોરે મેં ડાલ દિયા, યહ દેખકર કિસીને કહા તુને બહુત બુરા કિયા, એસી જગહ પડા હુઆ લડ્ડુ નહીં લેના ચાહીએ. તબ વહ બોલા ચુપ રહો. શું કહે છે સામે? ચુપ રહો, મેં લડ્ડુ ખાઉંગા નહીં. સંધ્યા બેન, મેં લડ્ડુ ખાઉંગા નહીં, ઘર લે જાકર ધોકર ફેંક દુંગા. બોલો, ઘર લે જાકર ક્યાં કરુંગા? ખાઉંગા નહીં, ધોકર એટલે સમજાય ને? આપણા ઉપર ઉતારો. હવે ઉતારી શકો તો તમને એની ફીલ આવશે, નહીં તો તમને ઉદાહરણ લાગશે કે શું ઉદાહરણ છે. આવું તો કોઈ કરે નહીં. સમજાય? ઘર લઈ જાઉંગા, કમાઉંગા, એકઠા કરું, સમજે, બધું ભેગું કરશું, વધારશું, અને સબ કરુંગા. ઓર ફિર તો તું મૂર્ખ હે જીસકો છોડના હી. હવે એ જ વાત અહીંયા કરે છે. તબ વો બોલા ચુપ રહો, મેં લડ્ડુ ખાઉંગા નહીં, ઘર લઈ જાકર ધોકર ફેંક દુંગા. તબ સબ લોગ બહુત હસે ઓર કહેને લગે કે જબ ખાના હી નહીં હૈ, ધોકર ફેંકના હૈ, તો મેને મેસે ઉઠાકર કટોરે મેં ક્યો ડાલા, કટોરે કો ક્યો ગંદા કિયા. પોઈન્ટ પકડાઈ છે? નહીં, વહી પડા રહેને દેતા, જિસ પ્રકાર મલિન સ્થાન કા લડ્ડુ ઉઠાને સે વહ ભેદધારી હાસ્ય કા પાત્ર હુઆ ઉસી પ્રકાર. હવે આપણી વાત, તું કહેતા હૈ કે મેં પરિગ્રહ સંપદા ભોગ કર છોડુંગા, પરંતુ યહ માયા તો મલિન સ્થાન પર પડે હુએ લડ્ડુ કે સમાન હૈ. આ માયા લાગતી જ નથી, આ મોહ જાળ લાગતો જ નથી, આમાં દુઃખ લાગતું જ નથી, આમાંથી છૂટવું જ નથી, છૂટવાની ભાવના ભાવતા નથી. આમાં ને આમાં ફસાતા જઈએ છે તો પછી ક્યારે નીકળશું? સમજાય છે? તો મલિન સ્થાન પર પડે હુએ લડ્ડુ કે સમાન હૈ, લેને યોગ્ય હી નહીં હૈ, જબ છોડના હી હૈ તો ગ્રહણ ક્યો કરના. જિસ ચક્રવર્તી આદિ ને રાજ સંપદા ભોગી ઉનને ભી ઉસે છોડા તબ વે મુક્ત હુએ. ઇસલિયે તું કુમાર અવસ્થા મેં છોડેગા તો ઉનસે ભી ઉત્તમ હોગા. બોલો, તું ચક્રવર્તી સે ભી મહાન હોગા અગર તું કુમાર અવસ્થા મેં મોહ માયા કો ત્યાગ કર સમસ્ત પરિગ્રહ કો ત્યાગ. ભાવના તો ભાવ અહીંયા તો આપણે, અરે ભાઈ, પણ હવે કુમાર અવસ્થા અને આ કાળ અને હમણાંનું આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં તમે આ બધું છોડો 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 કહો છો. ખ્યાલ આવે છે? હજી જીવને છૂટવું નહીં, હજી જીવને મોહની રાગની રૂચિ હજી જીવની અંદરથી ઘટી નથી. સમજાય છે? વિષયાસક્તપણું હજી છૂટ્યું નથી, એટલે જીવને હજી આ વાત ઇમ્પોર્ટન્ટ લાગતી નથી, એની ફીલ નથી આવતી, એનું મહત્વ નથી સમજાતું. ખ્યાલ આવે? આવા પ્રકારનો પુરુષાર્થ ઉપાડવાથી આત્માને શું લાભ થવાનો છે, અનંતકાળ શું ફાયદો થવાનો છે, તેની પ્રાપ્તિ થવાની છે, કઈ દશામાં જઈને વિરાજમાન થવાનો છે, એનો એને અંદાજો જ નથી. અને આમાં મરી ગયો, પરિગ્રહને પરિગ્રહમાં જ મરી ગયો અને એકત્વમાં જ મરી ગયો, દેહ છોડી દીધા, પ્રાણ છોડી દીધા, આયુ પૂર્ણ થઈ ગયું. અને સાથે અગર આત્મ સંસ્કાર, આત્મ જ્ઞાન ના ને ભેદ જ્ઞાન ના ને કપર ના ભેદ ના સંસ્કાર લઈને નહીં ગયો તો પડતો 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 નરક નિગોદાજી નિકૃષ્ટ દશામાં ચાલે. પોઈન્ટ સમજાય છે? ખાલી સાંભળી લેવું અને બોલી લેવું એનામાં સંતુષ્ટ થવા દેવું નહીં. અગર થઈ ગયા તો પતિ તો પુણ્ય પાપ અધિકાર પણ ના ભણ્યા, અને કરતા કર્મ અધિકાર પણ ના ભણ્યા, અને જીવ અજીવ અધિકાર પણ ના ભણ્યા, અને સમય સાફ પણ ના ભણ્યા. ચલો પૂરું કરું છું. આગાથા જો શું કે છે, જબ છોડના હે તો ગ્રહણ ક્યો કરના, જિસ ચક્રવર્તી આદિ ને રાજ સંપદા ભોગી ઉસને ભી ઉસે છોડા તબ વે મુક્ત હુએ. ઇસલિયે તો કુમાર અવસ્થા મેં હી છોડને, કુમાર અવસ્થા મેં હી છોડેગા તો ઉનસે ભી ઉત્તમ હોગા. કિસી વ્યક્તિ કો કીચડ, બહુ સરસ વાત છે, છેલ્લી લાઈન જો બહુ સરસ છે, કિસી વ્યક્તિ કો કીચડ લગા હો તો વહ ઉસે ધોકર સ્વચ્છ હોતા હૈ, લેકિન જો કીચડ હી ના લગાએ વહ સર્વોત્કૃષ્ટ હૈ. કીચડ લગાકર ધોને વાલા તો હાસ્ય કા પાત્ર હોતા હૈ. એવું જ ઉદાહરણ બાજુની ગાથામાં, એટલે કે આના પછીની ગાથામાં આપ્યું છે. હાથીનું ઉદાહરણ આપ્યું છે. હાથી શું કરે? હાથીનું તેલ ખબર છે, સચ્ચી પાણીમાં જઈને નાય અને બહાર આવીને પછી ચલાવે, પાછી માટી લગાવે, પાછી ધૂળ લગાવે, પાછો નાય, પાછી ધૂળ લગાવે, પાછો નાય, પાછી ધૂળ લગાવે. એવું જે કાર્ય કરે છે એ જીવો બધા હાસ્યના પાત્ર છે, મૂળ છે, અજ્ઞાની છે, મોહી છે, કે હજી અંદરથી થતું નથી કે આયુ ક્યારે પૂરું થઈ જશે, અંતિમ સમય ક્યારે આવી જશે, રોગ ક્યારે શરીરમાં ઘેરાઈ જશે, અસાતાનો ઉદય ક્યારે આવી જશે, અરે જે શરીર, જે ભોગ, જે વિષય, જે કસાય, જે બાહ્ય પરિગ્રહના આધીન તું બેઠો છે ભરોસો કરીને, એનો એક ક્ષણ માત્ર પણ ભરોસો કરવા જેવો નથી. અને આપણે નિરંતર એના ભરોસે બેઠા છે, આપણે નિરંતર એમાં એકત્ર કરીને બેઠા છે, આપણે નિરંતર એના આધારે બેઠા છે. ખ્યાલ આવે છે? જેનો એક ક્ષણ માત્ર પણ ભરોસો કરવા જેવો નથી, એવા ભોગ સામગ્રી કે બાહ્ય પદાર્થ કે નો કર્મ કે દ્રવ્ય કર્મ કે ભાવ કર્મ કે ક્ષયોક્ષમ જ્ઞાન, ખ્યાલ આવે છે, કે પુણ્ય પાપના પ્રણામ, બોલો કયા તત્વનો જીવને છોડીને કયા તત્વનો ભરોસો કરવા યોગ્ય છે? જલ્દી બોલો, કોઈ રિસ્પોન્સ નથી, કાંઈ નથી, સમજાય તો છે ને વાત? ખ્યાલ આવે છે? કયા તત્વનો ભરોસો કરવા યોગ્ય છે? આત્માને, જીવને, ધ્રુવ તત્વને છોડીને, એક સમયની પર્યાય, ક્ષણિક ક્ષયોક્ષમ જ્ઞાન કે ઉદય ભાવ કે બાહ્ય અત્યંત ભિન્ન સંયોગો, બોલો પરિવાર, બાળકો, બાળકો તો ખરા, અરે બોલો નહીં, પોતાનો પુત્ર, પોતાની પુત્રી, પોતાના ભાઈ બહેન, માતા પિતા, પતિ પત્ની, સંયોગ, રૂપિયા, પૈસા, ઘર, દોલત, બોલો એક એક સંયોગનો ભરોસો શું કામ, કેવી રીતના કરાય? જે અત્યંત પરદ્રવ્ય હૃદયથી કે જે એને તું અડતો નથી, સ્પર્શતો નથી, ભોગવતો નથી, તું એનું કઈ કરી શકતો નથી, એ તારું કઈ કરી શકતા નથી, બે દ્રવ્ય અત્યંત ભિન્ન છે, વજ્રની દિવાલ છે બે ની વચ્ચે, આટલું તો સ્પષ્ટ સ્વરૂપ આપણી સામે આ કાળમાં આપણને મળી ગયું છે, ને હજી આપણો અંતરંગનો એ પ્રકારનો મોહના અભાવનો પુરુષાર્થ ન ઉકળે તો આપણે શું સાંભળ્યું? મને આપણે તને આ વાત પડી એ ક્યારે કેવા છે કરી, આપણને ગુરુદેવશ્રી મળ્યા ક્યારે કેવા છે મળ્યા, બોલ ક્યારે કેવા છે? કે જયારે એમને જેવું પ્રણમન કર્યું એવું પ્રણમન આપણે કરીએ, એવો પુરુષાર્થ આપણે ઉપાડીએ, એવો નિર્ણય આપણે કરીએ, એવી નિરપેક્ષતા આપણા અંદરમાં આવે. તમે વિચાર કરો, એક નિરપેક્ષતા જીની અંદરમાં આવે છે તો એને કેટલી નિરાતુરતાનો અનુભવ થાય. એ આખા જગતથી, સંયોગથી, ઉદયથી, શરીરથી, ક્ષયક્ષમ જ્ઞાનથી, માન અપમાનના પ્રસંગોથી, બાહ્ય થાપી લાભ આદિથી નિરપેક્ષ થઈ ગયેલો જીવ, તમે જો એની આખી પ્રવૃત્તિ, એની આખી માન્યતા, એની આખી મસ્તી, એની આખી દ્રષ્ટિ આખી અલગ હોય છે. કોઈ ખબર પડે છે? અમધ્ય ગાથાઓ નથી લખી, પરિગ્રહ છોડવાનો ઉપદેશ આપ્યો આચાર્ય કરુણાપૂર્વક. છોડીને બેઠા છે અને છોડીને બેઠા છે અને જે અનુભવ જંગલમાં કરી રહ્યા છે, મંગલ સ્વરૂપ ના આશરે, એ કોઈ અલૌકિક અનુભવ છે. આપણી સાથે શેર કરે છે કે તમે પણ છોડીને જો, તમે જો કેટલો આનંદ આવશે. આપણે તો જેને છોડવાનું કહીએ છીએ એને શું કરીએ છીએ? કેવી રીતના છોડાય? બોલો, સંયોગ નથી છૂટતા કે સંયોગ? સંયોગ તો છૂટા જ છે, સંયોગ તો છૂટા છે, સંયોગ પ્રત્યેનો મોહ નથી છૂટતો. સમજાય છે? સમજાય તો બધું છે બધાને, એની ક્યાં ના છે. સહયોગ પ્રત્યેનો મોહ નથી છૂટતો, સહયોગ પ્રત્યેની આસક્તિ નથી છૂટતી, સહયોગમાં હું પણ નથી છૂટતું, કરતા પણ નથી છૂટતું, સુખ બુદ્ધિ નથી. ગ્રસ્તાશ્રમ કે ત્યાગી પ્રયોગ બોલો. એક પછી ગાતા જો કેવી આવે, અમે શાંતિથી ગ્રસ્તાશ્રમ, હજી તો અમારું ચાલુ થયું બધું, હજી તો સેટલ થયા, માંડ માંડ આટલી મહેનત કરીને આપણે એમ્પાયર ઊભું કર્યું, ખ્યાલ આવ્યો છે. અને હવે તમે શું કહો છો, ત્યાગી પ્રેરણા. મેં જલ્દી ચાલુ કર્યું હતું એટલે હું 5 મિનિટમાં પૂરું કરીશ, અને આપણે 10 ને 25 ચાલુ કર્યું. આપણી પાસે 5 મિનિટ છે, 5 મિનિટ આપણે થોડીની ભૂમિકા બાંધો. નિર્વાણ લક્ષ્મી કે સાધક નિર્ગ્રંથ મુનિ હી હૈ. વાહ, એક એક લાઈન તો જો. નિર્વાણ લક્ષ્મી, સાચી લક્ષ્મી કઈ છે? નિર્વાણ કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી વૈશ્વી લખે ને, નિર્વાણ લક્ષ્મી. નિર્વાણ લક્ષ્મી કે સાધક નિર્ગ્રંથ મુનિ હી હૈ. આપણા આદર્શ છે કુનકુના આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય, પદ્મપ્રભ મલધારી દેવ, અમૃતચંદ્ર આચાર્ય. તમે જો આખા આખી આપણી પાસે, હું ઘણી વાર સ્વાધ્યાયમાં કહેતી હોઉં છું, આપણી પાસે મહાવીર ભગવાન મોક્ષે ગયા અને પછી જે 3 વર્ષ અને 8 મહિના અને 15 દિવસ પછી પંચમ પાઠ ચાલુ થયો, અને એના પછી જે પણ અનુભવ કેવડી થયા, શુદ્ધ કેવડી થયા, ને જે આખી આ 2600 વર્ષોમાં જે સમ્રદ આચાર્ય પરંપરા પ્રાપ્ત થઈ, પોઈન્ટ ખ્યાલમાં આવે છે, જે સમ્રદ આચાર્ય પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે, એનો પણ વિચાર કરીએ તો આપણને અંદરથી ગર્વ લાગે. સમજાય છે? કેવા કેવા આચાર્ય થઈ ગયા, કેવા કેવા આગમોની રચના કરી ગયા, સારે અનુયોગની રચના. બહુ સરસ છે. જો નિર્વાણ લક્ષ્મી કે સાધક નિર્ગ્રંથ મુનિ હી હૈ. ગ્રસ્તાવસ્થા મેં નિર્વાણ કા સાધન નહીં હો સકતા. સમજાય છે? ગ્રસ્તાશ્રમ મેં નિર્વાણ કા સાધન નહીં હો સકતા. યહ બાત આગામી છંદ મેં દ્રઢતા પૂર્વક સ્થાપિત કરતે હૈ. ચલો આજે પૂરું કરીશું અહીંયા. આપણે નેક્સ્ટ ટાઈમ આ ગાથા લેશું. આ ગાથા પણ ખરેખર બહુ સરસ છે. આ ગાથામાં પણ આખું ગ્રસ્તાશ્રમ ને, અને જો ગ્રસ્ત અને ગ્રસ્તપણું, તમને કહું છું, મોક્ષના પ્રકાશકમાં જે અરિહંતનું સ્વરૂપ મેળવ્યું પહેલા જ અધિકારમાં, એમાં શું વ્યાખ્યા, જે ગ્રસ્તપણું ત્યાગ્યું, ગ્રસ્તપણું છોડીને, ગ્રસ્ત અને ગ્રસ્તપણું એમાં બહુ મોટો અંતર છે. આપણે અનંતવાર ગ્રહસ્ત તો છોડ્યું, ગ્રસ્ત છોડ્યું, પણ ગ્રસ્તપણું ન છોડ્યું. ગ્રસ્તપણું એટલે મુનિ દીક્ષા ધારણ કર્યા પછી પણ જે આ શરીર છે કે બાહ્ય પ્રવૃત્તિ છે કે અંદરનો 28 મૂળગુણ ને પાલન કરવાનો જે શુભ ભાવ છે, એ ભાવનું એકત્વ ન છૂટ્યું એટલે ગ્રસ્તપણું ન છૂટ્યું. ત્યાં ત્યાં દ્રવ્યલિંગી બનીને આપણે ત્યાં આપણું ગ્રસ્તપણું ઊભું કર્યું. પોઈન્ટ એટલે કે ઘરમાં હતા તો પરિવારે આપણું ગ્રસ્તપણું હતું, પરિવાર અને પરિવારનો મોહ, પરિવારનો રાગ. હવે મુનિરાજ ને તો કેવી શિષ્ય છે, જે લગ્ન દશા છે, જે પીસી કમાન્ડર છે, જે 28 નિર્ગુણને પાલન કરવાનો ભાવ છે, એ બધું ગ્રસ્તપણું ત્યાં નથી. એટલે માટે નિર્વાણ પદની સુખની તમને દર્શનની જીવને પ્રાપ્તિ નથી. એટલે શું છોડવાનું છે? ગ્રસ્તપણું, એ પ્રત્યેનો મોહ, એના પ્રત્યેનો રાગ, એના પ્રત્યેની મમતા, એના પ્રત્યેનું એકત્વ, એ છોડવા માટેની બહુ સરસ અહીંયા પ્રેરણા આપી છે. એની આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરી. નિજ નિધિ નિજ મે બતાઈ અનંત ઉપકારી હૈ, ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત વાણી હૈ, વંદના શત વાણી હૈ. અને કાંત મે નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જીનવાણી માતનો આ ભક્તોના અનંત ઉપકારી કહાન ગુરુ દેવનો ધન્યતા કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો સત્ય સનાતન સ્વામી રૂપિમય દિગંબર જૈન ધર્મનો. હવે અહીંયા સ્વામી દ્વારા ગાથ ચાલુ થશે.